શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, તારીખ 21 એપ્રિલ 2017. પત્ર સમીક્ષા, પત્રાંક 212. એટલી એક પરમાર્થ માર્ગનું રહસ્ય કૃપાળુદેવ્યા મૂકે છે કે જીવને એમ થાય કે અમને સત્પુરુષ મળ્યા નથી, અમને સત્પુરુષ મળ્યા નથી, અત્યારે ક્યાં છે, આ કાળમાં ક્યાંથી મળે. બહાનાબાજી કરવી હોય તો મુમુક્ષુને કોઈ પહોંચે એમ નથી. ઓલ લેમ એક્સક્યુઝિસ. પુરુષાર્થ કરવો ન હોય, છૂટવાની તમન્ના કે તાલાવેલી ન હોય, સંસાર હજી વાલો લાગતો હોય, સંસારમાં હજી પણ સુખ ભાસતું હોય, અને જે કંઈ પ્રતિકૂળતા છે એને હું દૂર કરી નાખીશ આવી શ્રદ્ધાથી જે સંસારમાં રહેતો હોય, કે સુખ તો પદાર્થથી છે, સુખ સંબંધથી છે, સુખ સંયોગથી છે, આ કાંઈ અસંગ રહેવું, ના એકલા રહેવું, ના એકલી વાત કરવી, ને આ બધું છોડી દેવું, આમાં સુખ બુખ મળે નહીં, ક્યાંથી મળે. આવું સંદેશ સાથે એનો મોક્ષ માર્ગનો પ્રયત્ન છે. અને પછી શું કહે કે સુખનો સાચો માર્ગ કોણ બતાવે, તો કે સત્પુરુષ. તો સત્પુરુષ અત્યારે ક્યાં હતા, સીધી વાત. અને એટલી મજા આવી જાય એકબીજાને કહેવામાં કે અત્યારે કંઈ છે ને, એટલે હા અત્યારે નામ લેવા જેવું નથી, જ્યાં જુઓ બધા આમ જ છે. જ્ઞાની પુરુષ કહે છે, કોઈ કાળ એવો ખરો કે જ્યાં સત્પુરુષની વિદ્યમાનતા ન હોય? આવું બની શકે ખરું ક્યારે? અને જો સત્પુરુષ ન હોય તો સત સેના આધારે ટકે? જીવને વિચાર નથી આવતો. એટલે એક સરસ મજાનું રહસ્ય વાક્ય અહીંયા મૂક્યું છે કે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. હવે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે, આ સત્પુરુષનું સામર્થ્ય, આ સત્પુરુષની તાકાત, કે એના બોધ વચનથી પણ જીવ નિર્વાણ માર્ગને પામે, એવી સજીવન મૂર્તિનો યોગ સહિત, મન વચન કાયાના યોગ સહિત એવા જ્ઞાની પુરુષનો યોગ પણ જીવને એકવાર નથી થયો, 5-25 વાર નથી થયો, કે ચૂકાઈ જાય, ભૂલી જાય, ઘણી વાર થયો છે. આટલી વાર યોગ થવો, મેળાપ થવો, સંબંધ થવો, સંગમાં આવવું, છતાં ઓળખાણ થયું નથી. તો સૌથી મુખ્ય વાત સત્પુરુષ મળવા એ નથી, સત્પુરુષની ઓળખાણ થવી. વારંવાર પ્રશ્ન આપણે વિચારીએ છીએ કે સત્પુરુષની ઓળખાણ એમની અંતરંગ દશાથી થાય, બાહ્ય લક્ષણ, બાહ્ય વેશ, બાહ્ય ચિહ્ન, બાહ્ય આડંબર, બાહ્ય પુણ્યનો પ્રભાવ, આ સત્પુરુષની ઓળખાણના સૂત્રો નથી, આ હોય ખરું બધું, ન હોય એવું નહીં, હોય બધું હોય, પણ એનાથી નિર્ણય લઈ શકાય નહીં કે આ સત્પુરુષથી મારું કલ્યાણ થશે. એ ભજના છે, એમાં એની દશા હોય અને ન પણ હોય. ઓળખાણ થવું એ અંતરંગ દશા, અને અંતરંગ દશા એ અંતરંગ સ્વરૂપ દેહનું નથી, આત્માનું છે, કર્મનું નથી, સ્વભાવનું છે. સ્વભાવનું દર્શન થવું જોઈએ તો સ્વભાવના ગુણો શું, સ્વભાવનું લક્ષણ શું, એ દ્રષ્ટિમાં આવવું જોઈએ. વિતરાગતા એ સ્વભાવ છે, સર્વજ્ઞતા એ સ્વભાવ છે, નિસ્પૃહતા એ સ્વભાવ છે, અસંગતા એ સ્વભાવ છે. આ લક્ષણો સતત મનમાં રહેવા જોઈએ કે મારે સત્પુરુષનું ઓળખાણ એની દશાના લક્ષે કરવું છે, અને દશાના લક્ષણો એ દેહના લક્ષણો કરતાં તદ્દન જુદા છે. કોઈને પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય હોય અને જ્ઞાનના ઠેકાણાનો હોય, હજાર લોકો એને ખમાસણા દેતા હોય પણ એના જ્ઞાનમાં તો કંઈ ભલીવારનો હોય, પુણ્યનો યોગ છે, ઋણાનો બંધ ચાલે છે, એનાથી દશા ન મળે. અને કોઈને કોઈ ઓળખવાય ન જાય, બોલાવાય ન જાય, અને છતાંય મહાત્મા એવી ઉત્કૃષ્ટ દશાની અંદર બેઠા હોય, પોતાની આત્મસાધના કરતા હોય, કે આ જગતના ઉપર એની આ જોવું એ દુર્લભ બની જાય. મુશ્કેલી છે અને મુમુક્ષુતાની આ કસોટી છે. શબ્દો બોલાબોલ કરવા એનો કઈ અર્થ નથી. મુમુક્ષુતાની આ કસોટી છે, મુમુક્ષાની દ્રષ્ટિમાં આ એની દશાના ગુણો લક્ષ્યગત થવા જોઈએ, નહીં તો અનંતવાર આવો જોગ ગયો અને અનંતવાર આવો જોગ આવશે, ઠેકાણું નહીં પડે, ઠેકાણું નહીં પડે. જો એની દશાના લક્ષે સ્વસંવેદન થાય, સદગુરુની ઓળખાણનું એનું મહાત્મ્ય વેદાય, એની દશા આપણને અનુભવમાં આવે, તો એનો બોધ પરિણત થાય, પછી તે દિવસે જે સ્વાધ્યાય થયો હોય, જે વાત આવી હોય, એ વાત જીવનની સાધનાને સ્પર્શે, નહીં તો અહીંથી નીકળીને પાછું બધું અલોપ, અને અલોપ એટલે પાછો પોતાના ડાપણમાં જ ગયો જાય, જાણે હું બધું જાણું છું, કેમ કે બે શબ્દ વધારે જાણ્યા, બે વાતમાં એ ડાયો થયો, આ ડાપણ ઉછાળા મારે. સત્પુરુષનું ઓળખાણ થવું દુર્લભ છે, સત્પુરુષનો યોગ થવો સરળ છે. આપણો પણ પુણ્યનો યોગ હોય તો આપણને સત્પુરુષનો યોગ થાય, પણ સત્પુરુષનું ઓળખાણ થવામાં તો પહેલા વહેલા જગતની મોહાશક્તિની મૂંઝવણ જોઈએ, કેમકે માયાની સંગતિ આડી આવે છે. માયાની સંગતિ એટલે શું, કે જગતના અનંત પદાર્થો પ્રત્યે આ જીવને કેટલો બધો મોહ છે, કેટલી આસક્તિ છે, કેટલું મમત્વ છે. નાની એવી ક્ષુદ્ર કિંમત કાંઈ ન હોય તો પણ વસ્તુ પોતાની છે, મોહ કેટલો છે. એના પ્રત્યેની એની ભાવનાઓ કશાયથી યુક્ત અને તીવ્ર કેટલી છે, એ સહન નથી કરી શકતો, એનો વિયોગ છે. પોતાના લોકો પ્રત્યે કંઈ થાય તો પણ કષાયયુક્ત ભાવો બહુ તેજ છે, તીખા છે. જગતની મોહાશક્તિ એ માયા છે. પદાર્થમાં સુખ છે એવી હિતબુદ્ધિ એ માયા છે. મને સગા સંબંધીઓ સારા બધા છે એનાથી હું સુખી છું એ માયા છે. મારા પરિગ્રહથી, ધનવૈભવથી, પદથી, પ્રતિષ્ઠાથી, મારી પૈસાની સત્તાથી હું સુખી છું એ માયા છે. માયાની સંગતિ બહુ આડી આવે છે. એક એક વસ્તુ ધીર ગંભીરતાથી વિચારીએ તો પત્રના રહસ્યો પકડાશે, નહીં તો પત્રની માત્ર એક બે લીટીઓ ક્યાંક સાંભળી એટલે પતી ગયો. નહીં, કોઈ જ્ઞાની પુરુષ, આ તો પુરુષ સંક્ષેપમાં કેનારો પુરુષ છે, એની પાસે ક્યાં ટાઈમ હતો તમારી પાસે શાસ્ત્રના શાસ્ત્ર, વેદના વેદ લખવાનો કે સમજાવવાનો કે કલાકોના કલાકો બોલવાનો, એની પાસે ટાઈમ નથી. એ તો વારંવાર પોતાના કર્મ ઉપર દ્રષ્ટિપાત કરે છે કે કર્મનો બોજો માથે ઘણો લઈને આવ્યા છીએ અને આયુષ્યનો યોગ અલ્પ છે, વહેલી તકે આનું નિરસન કરીને જવું પડશે, નહીતર અનંત કાળ પછી આજે આ પાછું બાંધ થયું છે 800 ભાવ પછી, આ ભાવ જો ચૂકી જશું તો પાછો કોઈ આરોવારો નથી. પછી આવો યોગ થશે કે કેમ? એટલે એમણે તો આ જ દેહની અંદર મુક્તિનો સંકલ્પ કરવો છે. આંખ મીચાય મૃત્યુ આવે ત્યાર પહેલા મુક્તિના પથ ઉપર જવું છે. પહોંચી જવાય તો ઠીક છે, રોકાઈ જવાય તો પણ મુક્તિના માર્ગ ઉપર રોકાશું, પરિભ્રમણના માર્ગ ઉપર નહીં. પરિભ્રમણનો માર્ગ ભલે અર્ધપૂતગલ પરાવર્તનનો હોય પણ જો બીજ પડ્યું હશે મુક્તિનું, સંકેતનું, તો એ ઠેકાણે આવી જશે. કેવા સિદ્ધાંતો, કેવા રહસ્યો શાસ્ત્રોના શાસ્ત્રો વાંચી નાખીએ તો એમાંથી એ પ્રાપ્ત ન થાય. એટલે અહીંયા કહે છે કે ક્યારેક એને ઓળખાણ થયું હોય, કોઈ કહે, પોતે સાંભળે, વાણી અપૂર્વ લાગે, ચરિત્ર અપૂર્વ લાગે, કંઈક અંદરમાં ભાવ આવે, ઓળખાણ થાય, એમ થાય કે આ પુરુષ તો અનન્ય છે, લોકોત્તર છે, આપણે તો આમને એકને જ વળગી રહેવું જોઈએ, આને જ અર્પિત થવું જોઈએ. પણ થાય છે શું? ત્યાં જીવને વિશે ગ્રહી રાખેલી રિદ્ધિ યોગાદિ, સિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી. સત્પુરુષનું ક્વચિત ઓળખાણ થાય, ક્યારેક શુભ ભાવ આવી જાય, ક્યારેક એને વાણીનો પ્રભાવથી એમ લાગે કે ઓહો, આવું તો મેં ક્યાંય કદી સાંભળ્યું નથી, આ તો મારા હિતની આત્માની વાત થાય છે, આ કોઈ સંસારની વાતથી આનો માર્ગ નિરાળો છે, એટલે ક્યારેક મનમાં ભાવ આવી જાય કે આ પુરુષ તો અદ્ભુત છે, અનન્ય શરણનો આપનાર છે, આ તો લોકોત્તર છે, આની તોલે કોઈ આવે એમ નથી. પણ પાછું મનની અંદરના કુસંસ્કારો, પૂર્વના સંસ્કારો, શું કે મહાપુરુષ કેવા હોય, રિદ્ધિવાન હોય, સિદ્ધિવાન હોય, એની આગળ જાય એટલે આપણું દુઃખ દૂર થાય, આપણી ગરીબાઈ દૂર થાય, આપણી દરિદ્રતા દૂર થાય, આપણા સાંસારિક પ્રશ્નો હલ થાય, આપણી જે કંઈ તકલીફ હોય ટળે, વેપારમાં, ધંધામાં, કુટુંબમાં, આ જે કાંઈ બધી આવી બધી રામાયણ જેની પાસે કરી અને આપણને માર્ગ આપે, મદદ કરી દે, આ સદપુરુષ. સિદ્ધિ અને રિદ્ધિ આનો ધારક એ સદપુરુષ. એટલે દ્રષ્ટિ મલિન છે, જોવા મુમુક્ષુની દ્રષ્ટિ નથી. મુમુક્ષુની દ્રષ્ટિ કેવળ આત્માર્થ કામ, એક આત્માર્થનો બીજો નહીં મનરોગ. એને પૂછે કઈ સમસ્યા છે તારી સંસારની, કોઈ સત્પુરુષ પૂછે એ કઈ સમસ્યા નથી, સંસાર એ જ સમસ્યા છે. સંસારની અંદરની સમસ્યા નથી, સંસાર એ જ સમસ્યા. પ્રભુ અમારો ભાવ કેમ ટળે? ખંભાતના મુમુક્ષુએ કૃપાળુદેવને આ વાત કીધી કે અમને બીજું કાંઈ જોઈતું નથી, આપનો સમાગમ જોઈએ છે. શું કામ જોઈએ છે અમારો સમાગમ તમને? તો અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે. વિચાર આવે છે? મુમુક્ષુ આવું કૃપાળુદેવને લખે મુંબઈ, અને લખેને કૃપાળુદેવ લખે કે એ વાંચીને અમને પરમ સંતોષ થાય છે. અરે સંતને સંતોષ થાય, સત્પુરુષને સંતોષ થાય કે કેવા મુમુક્ષુ છે, આત્મકલ્યાણની ઝંખના કેવી છે, તાલાવેલી કેવી છે. જગતની કોઈ સમસ્યાની ચિંતા નથી. સૌભાગ્યને આવી દશા થતા તો વાર લાગી, 8-10 વર્ષ ગયા, અને પછી લખ્યું હતું કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું, પણ હવે તમારી આગળ યાચના નહીં કરીએ. બાકી તો અનેક પત્રમાં લખ્યું હતું કે જ્ઞાની પુરુષ પાસે રિદ્ધિ સિદ્ધિ હોય છે, ચમત્કાર હોય છે, આમ છે તેમ છે. સાચા જ્ઞાનીઓ તો કહેતા હોય છે. હમણાં જ આપણે પૂજ્ય રાકેશજીએ પધાર્યા, એના બીજા સ્વાધ્યાયમાં શું સાંભળ્યું કે જૈન દર્શનની એક વિશેષતા સમજી લેજો, અહીંયા કોઈ ચમત્કાર નથી, અહીંયા કોઈ અકસ્માત નથી, અને અહીંયા કોઈ અન્યાય નથી. આ નહીં સમજાય ત્યાં સુધી તમને આ દર્શન જ નહીં સમજાય. તમને આ દર્શનના પુરુષો ક્યાંથી સમજાશે? આ રિદ્ધિ સિદ્ધિના યોગ ગ્રહી રાખ્યા છે. તમને ગમે ત્યાં ચમત્કાર લાગે છે એ કર્મનો યોગાયોગ છે. એક એક જીવ પોતાના શુભાશુભ કર્મ લઈને આવ્યો છે, એના અનુસાર એના જીવનમાં ઘટના બની રહી છે. તીર્થંકર પણ એ ઘટનાને ફેરફાર કરી શકતા નથી. એટલે જૈન ધર્મમાં આટલે કૃપાળુદેવે લખ્યું કે ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો એ યોગીનું રક્ષણ નથી. આવું આવું વાંચા કરીએ, આવું વાંચા કરીએ અને બોલ બોલ કર્યા કરીએ, પણ મોકો આવે ત્યારે માયાની સંગતિ આડી આવે છે. જુઓ, એટલે ચિત્તની મલિનતા હોય, દ્રષ્ટિની મલિનતા હોય તો સત્મૂર્તિ પ્રત્યે બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ થતું નથી. સત્પુરુષનું ઓળખાણ થતું નથી, બાહ્ય લક્ષ રહે છે. કોનું શું કલ્યાણ થયું, કોનું શું થયું, અને આવા ચેલકાઓ ભેગા થયા હોય. જ્યારે જ્યારે સાંભળો ત્યારે 4 નવી વાત સાંભળે. શું સાંભળવા મળે? આનું આમ હતું, એમાં સાહેબજી આમ કીધું ને એટલે આમ થઈ ગયું. એલા તું કર્મ સિદ્ધાંતમાં માનસ કે નહીં? આ વિતરાગના આ સાહેબજીએ તને આ સમજાવ્યું છે કે નહીં? કાંઈ ન થાય, અકર્તા ભાવ છે, કોઈ કોઈનું કરી શકતું કોઈના સુખ દુઃખનું કારણ કોઈ ન હોઈ શકે. સમજ આપી શકે, દ્રષ્ટિ બંધાવી શકે, પ્રાપ્ત સ્થિતિમાંથી એને બરોબર આનંદમાં મૂકી શકે, દુઃખમાંથી બોધ આપીને, વિતરાગનો માર્ગ સમજાવીને. બાકી ન આ તો એવું જ મહાત્મ્ય ઊભું કરવાનું ચારે બાજુ હેતુપૂર્વક. આ સત્પુરુષનું લક્ષણ નથી, આ યોગીનું લક્ષણ નથી. અને કે છે જ્યારે સાચી ઓળખાણ થાય, સાચી ઓળખાણ થાય ત્યારે એના વિયોગે એક ઘડીનું આયુષ્ય પણ પસાર કરવું વિટંબનાથી. આવો યોગ હવે મારાથી છૂટો કેમ પડે? આ તો અનંત પરિભ્રમણની સમાપ્તિ માટેનું અદ્ભુત યોગ છે. એટલે કે છે એ વિયોગ થાય તો પણ વિયોગમાં વૃત્તિ ક્યાં? સત્પુરુષમાં. અને જગતમાં કેવી રીતે જીવે? જગતમાં ઉદાસીન, સત્પુરુષ પ્રત્યે ઉદાસીન નહીં. ઉદાસીન ભાવે જગતમાં જીવે, કશો સાર નથી આની અંદર. જીવવું ન જીવવું, પદાર્થનો પ્રાપ્તિ અને મૃત્યુ એને સમાન થઈ પડે છે. હવે કોઈ કે શું કામ ચિંતા કરસ, સત્પુરુષ ભલે ગયો, લે હું તને હવે પેટ અપાવી દઉં છું. સમાન થઈ ગયું છે, ઉદાસીન છે. આ જગતમાંથી એને કંઈ લેવું નથી. કેવી દશા છે મુમુક્ષુની, કેવી દશા થાય? આવી દશા જ્યારે આવે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે. જીવને માર્ગ બહુ નિકટ હોય છે. કૃપાળુ દેવનસ બે ચાર જગ્યાએ આ વાત મૂકી છે. એક છ પદના પત્રમાં પણ મૂકી છે કે છ પદમાં સમીપ મુક્તિગામી જીવને સહેજ વિચારમાં એ સમજાય છે. બીજું નિકટ મૂકી છે કે અમે આત્મિક બંધનોથી રહેતા નથી સંસારમાં, બીજાનું ઋણ ચકવવા અમારે કાંઈ કરવું નથી આ પ્રવૃત્તિમાંથી. પણ જેને નિકટ દશા ન હોય એ અમારી દશા ક્યાંથી સમજે? એને તો એમ જ થાય કે આ મોતીનો વેપાર અને માંડો, આને તો લાખો રૂપિયા કમાય છે, આને શું વાત છે, આત્માની વાત કરવામાં ક્યાં વાંધો હતો? નહીં સમજાય. જીવની પોતાની નિકટ ભવી જીવ. હું કહી દઉં કે તારા ચાર ભવ બાકી છે, બોલો કે તારા ચાર નહીં તારા પાંચ. દે લપોટ સંગ લાખ, તો કે લે હવા લાખ. જે સકો મિલા તે સાને મજા આવે છે, તને હું વાંધો હતો? સાહેબ મારે હજી કેટલું રખડવાનું છે? તારા લક્ષણ કહે છે કે તું હજી તરી શકે બી કોઈ સ્થિતિ જ નથી, પણ એવું તો સાંભળવાની એની તૈયારી નથી. એને તો જોઈ છે આવું કોક કેનારો, અને એવો કહે તો દસ વર્ષ સુધી એનો કેફ્રીએ નશામાં ફરે. મને કહી દીધું છે કે તારે પાંચ ભાવથી વધારે નથી. પછી ફાવે એ કરતો હોય, કારણ કે નશો ચડી ગયો હવે, કે મને કહી દીધું છે. હવે એના આધાર ઉપર એની સત્તા છે એના બાપની, સંસારના પરિભ્રમણનો. તારા કર્મ હશે તો તને પરિભ્રમણ કરતો કોઈ રોકી શકશે નહીં. એની ઈચ્છાએ તું પરિભ્રમણ નથી કરતો તો તને આ ભવે શું કામ મોક્ષ નો આપે? ચાર ભવ રખડાવીને એને શું કામ છે તારું? સમજ વિનાની વાતો. પરમાર્થ માર્ગમાં જેટલી મુશ્કેલી ઊભી થાય છે ને એટલી સંસારમાં થતી નથી. સંસારની વાત સીધી પકડાય કે આ પાપનો માર્ગ છે, આ બંધનો માર્ગ છે, આ રખડવાના ધંધા છે, આ મરી રહેશું, તરત પકડાય. કંઈ ખોટું, અનીતિ, અન્યાય, હિંસા, ચોરી, જૂઠ, કોઈ પણ પ્રકારની સંસારની પદાર્થ પ્રત્યેની વાસના, મોહ, જીવને એના પરિણામ પકડાય છે. એ જો જાગૃત હોય તો એને તરત ખબર પડે કે ભલે હું આનાથી સુખી થયો પણ ધંધા પાપના છે. અરે રે આ કરીએ છીએ, કયા ભાવે છૂટશું? આ એને સમજાય છે કે મેં જે કર્યું છે એ ધંધા બધા બંધાવાના છે. પણ પરમાર્થ માર્ગની સમજે કે હું છૂટી રહ્યો છું, ધર્મ કરી રહ્યો છું, હું સાધના કરી રહ્યો છું, મને બધી ખબર છે. આના જેવી ગેરસમજણ, ભ્રાંતિ, એ સંસારમાં ભ્રાંતિ થતી નથી. ભ્રાંતિ ક્યાં થાય? પરમાર્થમાં થાય. સંસારમાં તો ખબર છે કે શેઠ સારો હોય તો કે કોઈ બંધાવી દેતું નથી, ભાગીદાર હરખો હોય તો કે હાઉ પોતપોતાની દ્રષ્ટિથી કામ કરે છે. ભાઈ હારા હાગા કહેવાના બધું, હાઉ પોતપોતાના વેતમાં જાણે છે બધું, અહીંયા નહીં. એટલે કે છે જ્યારથી આવી દશા આવે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું, એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબણામય છે. આવી શકે આવી દશા, સત્પુરુષનું ઓળખાણ મોડું થાય, પાછળથી થાય, પ્રત્યક્ષમાં ન થાય, પરોક્ષમાં થાય, તો પણ એકવાર ઓળખાણ થયું એટલે જીવને માર્ગદાતા મળી ગયો, મોક્ષદાતા મળી ગયો. તીર્થંકર તો હવે નથી એટલે માર્ગનો લોપ થયો છે? 18,000 વર્ષ સુધી ભગવાનનું શાસન રહેવાનું છે. જે કોઈ જીવ માર્ગનો ઈચ્છુક છે એને માર્ગ ઘણી શુદ્ધ મળી રહેવાનો છે, એમાં કોઈ શંકા નથી. એવી શાસનની વ્યવસ્થા છે. તો તીર્થંકરની સાથે તમે પ્રત્યક્ષ હો કે પરોક્ષ હો, માર્ગથી વિમુખ નહીં થાવ. માર્ગ તો છે જ, આપણે એની સન્મુખ થવું પડે. પણ એ કહે છે કે એ માયાની સંગતિ આડી આવે છે, પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. જો પ્રાપ્ત કરવામાં શું લખ્યું? દશા. અને એ દશાનું સ્વરૂપ બહિર કે અંતર? અંતર દશા. માર્ગ અંતર્મુખતાનો છે, એટલે બાહ્ય બધી જે કાંઈ બહિરાત્મપણું છે એ બધી જ વસ્તુ તમને ઉપકારી ઉપયોગી થઈ શકે, પણ એને અંતિમ નિર્ણયમાં જોડી શકાય નહીં. કેમ કે અંતિમ અવસ્થા એ ચેતન્ય અવસ્થા છે. ચૈતન્ય ભાવ સ્વરૂપ પોતાનું અસ્તિત્વ છે, એની આંતરિક દશા કયા પ્રકારની છે. અને પછી કૃપાળુ દેવે આ જે મુમુક્ષુઓને આવી બધી ટૂંકી દ્રષ્ટિવાળા હોય ને એને સમજાવ્યું છે કે તમે બધાએ હાલ અમને બંધન કરવા માંગ્યું છે. અમે તમને સમજાવ્યું કે સત્પુરુષથી માર્ગ છે તો તમે અમને ચોઈટા, અમને વળગી પેડા. શું બસ કીધું ને, માર્ગ તો સત્પુરુષથી છે. અરે અમે તમને સત્પુરુષ નહીં, અમે તો સત્પુરુષના દાસના. કોણ કહે છે? શ્રીમદ રાજચંદ્ર. આવો વૈરાગ્યવાન પુરુષ, લોકોત્તર વૈરાગ્ય જેના વિશે હતો મોક્ષમાળા લખી ત્યારે કે જે વૈરાગ્ય રામને વિશે વર્તતો હતો, એવો વૈરાગ્ય અમારા વિશે વર્તતો હતો. એ પુરુષ કે છે અમે સત્પુરુષ નથી, અમારો ઉપાધિ યોગ તો તમે જોઈ રહ્યા છો, અમે સત્પુરુષના દાસના દાસ છીએ. જેને તેને પકડી દીધો એટલે પ્રભુશ્રીએ બહુ સરસ સમજાવ્યું છે સાદી ભાષામાં. એ ચરોતરના બધા હશે પટેલ હટે એને કે શું પોખનારીને પૈણી બેઠા છો, શું આંગળી બતાવે ને વળગી રહ્યો છો. અરે એને બતાવ્યું તમને, એમને માર્ગનું રહસ્ય આપ્યું, રહસ્ય આપ્યું એટલે એને પકડી લીધો તમે. અને લોકોને ટાંટિયા ખેંચવામાં બહુ રસ હોય છે. હવે તમે મોક્ષે જશો ને અમે રહી જશું, અમારે તો જવું નથી જ, પણ તમને જવા દેવા નથી. પતી ગયું, આ બધા ચેલકાઓ ભેગા થઈ ગયા અને પછી એને આગળ વધવા દેતા નથી. સત્પુરુષ કેટલાય ડૂકી ગયા છે આને કારણે. આનું કારણ આરંભ સમારંભ છે, આ બધા એ દિશા છે. જ્ઞાનીઓએ ના પાડી છે, ભયસ્થાન કીધો છે, સંઘની ના પાડી છે, આરંભ સમારંભની ના પાડી છે, આશ્રમના કારણો વધારવાની ના પાડી છે. નહીં તો ચૂકી જશો, તમારું કલ્યાણ પણ નહીં થાય. તો કે છે અમારો ઉપાધિ યોગ તો તમે પ્રત્યક્ષ દેખો છો. અને કૃપાળુ દેવને અહીંયા સત્પુરુષ તરીકે મનાવવું, પૂજાવવું, સત્કાર કરવો એ ભાવના નથી. એટલે કહે છે કે હવે તો બંધન ઓછું થાય અને એ માટે શું કરવું? તો કે તમે પણ અમારા માટે કાંઈ હવે કાંઈ બોલશો નહીં અને કોઈને કહેશો નહીં. અમે તમને પરમ સત્ય કહીએ છીએ, પણ અમારો ઉદય છે એ છે, ઉદય તો છે ને, તો એ ઉદય અમારે પાર કરવો છે. આ તમારે ગાનપણમાં ને ગાલાવેલાપણામાં અમારે રખડી નથી મરવું. તમે તો ચોટી પડશો બધા, અમારે શું કામ છે તમારું? કરુણા કરુણા આ કરો ને તે કરો, કર તું તારી કરુણા. સ્વાત્મહિત કરતા પરહિત થાય તો કરવું, ન થાય તો ન કરવું. આ પરમાર્થ માર્ગનો નિયમ છે અને આ મોટામાં મોટો પરોપકાર છે કે એક વ્યક્તિ મુક્ત થાય એના ઉપર હજારો જીવોનું કલ્યાણ આધારિત છે. એટલે કે છે, હવે ઓછું બંધન થાય તેમ કરવા તમને બધાને વિનંતી છે. અમારા માટે હવે કોઈ કહીને કહેશો નહીં, ઉદયકાળ તમે જાણો છો. અમને પણ સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવ્યો નથી. અમે પણ એટલો હજી ત્યાગ વૈરાગ્ય સંપન્ન જીવી શકતા નથી. અમે પણ એકાકી જીવન જીવી શકતા નથી. આ સાચા પુરુષને આ બધી પોતાને લક્ષ્ય હોય છે કે સાચું જીવન એકાકી છે, સર્વસંગથી રહિત થવાનું છે, સર્વસંગ પરિત્યાગનું છે. એટલે એમણે આત્મસિદ્ધિમાં સનાતન શાસ્ત્રનો માર્ગ પ્રગટ કર્યો. તો સાહેબ, તમને નિશ્ચય સર્વે જ્ઞાનીનો કહ્યો તો તમને તો બધી વસ્તુ ખબર પડી ગઈ, હવે તમારે શું બાકી રહ્યું? કે માં મને રજા આપો તો હવે હું જાઉં. લે, તમે શું લખ્યું હતું 680 પત્રમાં? અમે પરમાત્મા સ્વરૂપ. લે, અને આખા જગતના કલ્યાણ માટે તમે કીધું અમારા શરણે આવો, તમારું કલ્યાણ થશે. અને હવે તમારે ક્યાં જવું છે? કોના શરણે ચાલ્યા? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ? જો આ વિતરાગોનો માર્ગ, આ નિર્ગ્રંથોનો માર્ગ છે. અમે બાહ્ય અને અભ્યંતર, અભ્યંતરથી તો છીએ જ, પણ બાહ્યથી પણ થવું છે. કેટલી અદ્ભુત ભાવના આત્મસિદ્ધિ પછી પછીના વર્ષની અંદર આ કૃપાળુએ ભાવી છે. એટલે આત્મસિદ્ધિનો પૂર્ણ માર્ગ, સંપૂર્ણ મોક્ષ માર્ગ, કશું ગોપવ્યા વિના, અપ્રગટ નહીં પણ પ્રગટ ખુલ્લે ખુલ્લા વાક્યો અત્ર અગોપ્ય, એ લખ્યા પછી પણ એને ખ્યાલ છે કે માર્ગે હજી મારે ચાલવાનો બાકી છે, અને જો હું આમાં પડીશ માયાની સંગતિમાં તો માર્ગ ચૂકી જઈશ. માર્ગની જાણકારી એક વાત છે અને માર્ગે ચાલવું એ બીજી વાત છે. તીર્થંકરો, શ્રમણો, બધા લોકો એ માર્ગે ચાલ્યા છે. જેમણે જેમણે કલ્યાણ કર્યું છે એ લોકો બધા એ માર્ગે ચાલ્યા છે. આ નિર્ગ્રંથનો માર્ગ છે. નિર્ગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. બધી જ ગાંઠો છોડવાની છે તો ઉપાધિની ગાંઠ, સંઘની ગાંઠ, સંબંધની ગાંઠ એ છોડવાની છે તો આરંભ પરિગ્રહની નવી ક્યાં બાંધવી? એ છોડવાની છે. માર્ગ તો વિતરાગતાનો કે એમાં ફેરફાર કર્યો આપણે, એમાં એમેન્ડમેન્ટ કર્યું, એમાં સંશોધન કર્યું કે ના ના આવા માર્ગથી. તો ઋષભદેવ મહારાજ આ સુકામ આ ચક્રવર્તી પદ છોડીને પરિત્યાગ કરીને માર્ગ સંસારથી ચાલી નીકળ્યા. જો સંસારને સાથે રાખીને મોક્ષ થતો હોય તો એક પણ તીર્થંકરે આ માર્ગે ગયા ન હોત, કેમકે કોઈને કાંઈ તકલીફ હતી નહીં. આપણે આપણા ઘરમાં જો બેઠા બેઠા મોક્ષની સાધના કરી શકીએ તો એ રાજમહેલમાં રહીને કરી શકતા હતા, એને સગવડતા વધારે હતી આપણા કરતા. કોઈએ મહેલમાં રહીને આ વિતરાગ પદની સાધના કરી ખરી? તો આખો માર્ગ જે છે એનું સ્વરૂપ વિતરાગતાનો છે, નિર્ગ્રંથતાનો છે, સર્વસંગ વિરતીનો છે. વસ્તુ જ્ઞાનીઓ બતાવે, કારણ કે એટલા માટે બતાવે કે હું આજ કંઈ કરી શકતો નથી. માનો કે જ્ઞાનીઓને એમ થાય કે અમને ઉપાધિ યોગ છે, પણ સાંભળનારને ન પણ હોય આગળનો વયો જાય, જે સદગુરુ ઉપદેશથી પામ્યું કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે. આ માર્ગ છે વિતરાગનો, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ. અરે આ સદગુરુ માર્ગના રહસ્ય ખુલ્લા કરે છે, કેમ કે એને જ્ઞાન પ્રકાશ પૂરેપૂરો થઈ ગયો છે. પણ કર્મનું આવરણ હોઈ શકે છે, એ ઘાતી કર્મનું પણ હોઈ શકે છે. એટલે એ કર્મ એને વિદારવાના છે, પણ એથી કરીને ન કે એમ નહીં. કારણ કે જો સામેનો જીવ જો યોગ્ય હોય તો ગુરુ રહ્યા છદ્મસ્ત, ગુરુને નથી કેવળ જ્ઞાન થયું પણ એ પામી જાય. ગૌતમે જેને જેને દીક્ષા આપી બધા કેવડી થયા. 50,000 શિષ્યોનો સ્વામી એ છદ્મસ્ત અને બધા શિષ્યો કેવડી. તો ગૌતમે બોલવું ન જોઈએ તમારા કેવળ જ્ઞાનના ઠેકાણા નથી ને હજી શું નહીં. જ્ઞાની પુરુષ સત્પુરુષ આ જાણે છે અને પછી બોલે છે કે તમારી જો યોગ્યતા અને પાત્રતા હશે તો મોક્ષ માર્ગમાં એવું નથી કે ગુરુ જાય તો જ તમે જાઓ મોક્ષે, ગુરુ જાય તો જ તમે મોક્ષે જાઓ, નહીં તો ન જાઓ. આ વિતરાગનો માર્ગ નથી. અહીંયા કોઈ ન્યાય અન્યાયની વાત નથી. સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ, એમાં જાતિનો ભેદ નથી, વેશનો ભેદ નથી, કક્ષાનો ભેદ નથી, કોઈ ભેદ નથી કે તું ગુરુ તું શિષ્ય ઉભો રહે તારી વાર છે, પેલા ગુરુને જવા દે, કોઈ નથી. વાતના રહસ્યો જેમ સમજાતા જશે જ્ઞાનીના વચનો, તેમ ઉલ્લાસ ભાવ વધતો જશે. અને ઉલ્લાસ ભાવ વધવાનું આપણને એક જ પરિણામ થવું જોઈએ, આપણા મોક્ષ માર્ગમાં ગતિ આવવી જોઈએ, દશા આવવી જોઈએ. દશા આધારિત માર્ગ છે, મુક્તિ દશા આધારિત છે, બાકી બાહ્ય આધારિત ઓછી છે, ભજના છે. વિશેષ અવસર.